તારીખ 16-10-1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 46.
અંતર્મુખનો માર્ગ સત્પુરુષ દર્શાવે છે, એ માર્ગ પોતાને કાળમાં ધર્મ પામવાની ઈચ્છાથી જીવે અનંત સાધન કર્યા છે, બધા બાહ્ય સાધન કર્યા છે, જપ તપ થી માંડીને શાસ્ત્ર સ્વાધ્યાય પર્યંતના સાધન અનંત વાર કર્યા છે, અનેક પ્રકારે સાધન કર્યા છે. ધર્મ પામવાની ઈચ્છાથી અન્ય મતમાં ગયો ત્યાં તે સંપ્રદાયના રૂઢિ અનુસાર સાધન કર્યા. જૈન સંપ્રદાયમાં આવતા જૈન સંપ્રદાયની ચાલતી રૂઢિ અનુસાર સાધન કર્યા. શાસ્ત્ર પણ વાંચ્યા, શાસ્ત્રના અર્થ કર્યા, છતાં એને વિદ્યમાન સત્પુરુષની અપેક્ષા રહી. એનો જે સ્વછંદ છે, એ સ્વછંદ એક બહુ મોટી ક્ષતિ છે, મહાદોષ છે, કે જેને લઈને એને માર્ગ પ્રાપ્તિ થઈ નથી. મોક્ષ માર્ગ આવો હોય, સમ્યક દર્શન આવવું હોય, સમ્યક જ્ઞાન આવવું હોય, સમ્યક ચારિત્ર આવવું હોય, સમ્યક તપ આવવું હોય, એ વગેરે વાતો સત્શાસ્ત્ર અનુસાર કહેવા છતાં, સમજવા છતાં માર્ગ પ્રાપ્તિ નહીં થવાનું, કારણ કે કોઈ ક્ષતિ રહી ગઈ છે અને તે ક્ષતિ આ પ્રકારની રહી ગઈ છે, તેથી માર્ગ પ્રાપ્ત થયો નથી. નહીંતર એ પ્રશ્ન થવા યોગ્ય છે કે જ્યારે શાસ્ત્ર અનુસાર સમજણ કરે છે, એનો ક્ષોક્ષમ અથવા જ્ઞાન શાસ્ત્રથી વિરુદ્ધ જતું નથી, તો હવે એને માર્ગ પ્રાપ્તિ કેમ થતી નથી? આ પ્રશ્ન થવાય. એટલા માટે માર્ગ પ્રાપ્તિ થતી નથી કે અંદરમાં સ્વછંદ નામનો મહાદોષ પ્રવર્તી રહ્યો છે. સ્વછંદ પ્રવર્તી રહ્યો છે એની સાબિતી શું? એને સત્પુરુષને વિશે પણ પોતા સમાન કલ્પના રહે છે કે જેવા મને અર્થ આવડે છે એવા એમને આવડે છે, એમને આવડે છે એવા જ મને આવડે છે, એમાં ફરક તો પડતો નથી. એટલે જે એને સત્પુરુષ પ્રતિ પરમ વિનય અપૂર્વ વિનય આવવો જોઈએ, એનો અભાવ રહે છે, એને માર્ગ પ્રાપ્તિમાં પ્રતિબંધરૂપ કારણ છે. શ્રીમદજી એ સત્ય જ કહ્યું છે કે અનંતકાળથી આથડ્યો વિના પાન ભગવાન ગુરુ સંતને મૃત્યુ નહીં અભિમાન. એ જે વિનય ઉત્પન્ન નથી થતો એનું કારણ સ્વચ્છને કારણે માન અને અભિમાન સેવાય છે, અને એના કારણે અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે અને એને પોતાના ભગવાન આત્માનું ભાન થતું નથી. જે સમ્યક દર્શનમાં સ્વરૂપનું ભાન ઉત્પન્ન થાય એ ભાન વિના અનંતકાળનું પરિભ્રમણ ઊભું છે અને એ ભાન થતાં પરિભ્રમણનો અભાવ થાય છે, પછી એને અનંત પર પરિભ્રમણ રહી શકતો નથી. એનું કારણ આ છે કે એણે સમ્યક જ્ઞાની એવા સંતને અથવા ગુરુને અથવા સત્પુરુષને પરમ વિનયથી એના સમાગમમાં ગયો નથી, અને તેથી એને માર્ગ જણાયો નથી, સમજાયો નથી, પ્રાપ્ત થવાનો પછી તો ક્યાંથી બની શકે. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, અનંત સાધન કર્યા પણ આ એક બાકી રાખીને પાર ને તેથી પામ્યો ઉગ્યો અંશ વિવેક. અને એ બધા સાધન કરવા છતાં એ પરિભ્રમણનો પાર ન આવ્યો, છેડો ન આવ્યો, પાર એટલે છેડો, છેડો ન આવ્યો. અને જે વિવેક એને ઉગવો જોઈએ એ વિવેક એને ઉગ્યો નહીં. બહારમાં કોઈ મદદ કરે તો એને ઉપકારી માને, ભૂખ્યો હોય ને કોઈ એને જમાડે, તરસો હોય ને પાણી પાય, માંદો હોય દર્દ હોય ને દવા આપે મટાડી દે દર્દ, તો એને સમજાય છે કે આ ઉપકારી છે અને મારા ઉપર આટલો ઉપકાર છે. પણ જન્મ મરણનો નાશ થાય એવું કારણ એવો ઉપકારી પુરુષ મળે અને એનો ઉપકાર ન આવે તો એને વિવેક નથી, એ વાત સ્પષ્ટ થાય છે. વિવેક નથી એ વાત અવશ્ય સ્પષ્ટ થાય છે. ઉપરોક્ત પદોનો અર્થ સુગમ છે, કોઈ અઘરી વાત નથી, સમજી શકાય એવી સુગમ અર્થવાળી વાત છે, છતાં એનો મર્મ ઊંડો છે, છતાં માર્મિક છે. શું રહી ગયું કે આ વાત રહી ગઈ છે? અથવા કોઈ જીવને એવી ભૂલ થાય કે એક સત્પુરુષને સત્પુરુષ તરીકે સ્વીકારે અને પછી બીજા કોઈ સત્પુરુષ હોય તો એને ન સ્વીકારે. આ પણ એમ સૂચવે છે કે એને પહેલો સ્વીકાર કર્યો છે તે યથાર્થ નથી.
બરોબર,
તો એ વ્યક્તિ રાગ થયો, ગુણાનુરાગ થયો. ગુણો તો બંનેમાં છે, બંનેને આત્મગુણો પ્રગટ થયા છે અથવા બંને આત્મગુણો પ્રગટ કર્યા છે, બંને ગુણવાન છે. જો ગુણ પ્રત્યે તને બહુમાન હોય, ગુણ પ્રાપ્તિની અભિલાષાને ભાવના હોય, તો જ્યાં તને ગુણ દેખાય ત્યાં તને બહુમાન આવવું જોઈએ. પ્રશ્ન ચાલ્યો, ભાઈ આ પ્રશ્ન કર્યો હતો. ગંધર્વદેવ છે એ નમો લોહી સબ સાહુણમ તો બોલે છે, અને સાધુને તો એ વંદન નમસ્કાર તો કરતા નથી, કેમ કે પોતે આધાર છે. પણ નમો લોહી સબ સાહુણમમાં ગુણને નમસ્કાર છે.
બરાબર,
એટલે ગુણવાનને નમસ્કાર આવી ગયા. પણ બાહ્ય વ્યવહારમાં એ પ્રકારનો વ્યવહાર પોતાનું ગુણ સ્થાન, પોતાની પદવી ઊંચી હોવાથી, પોતે ગુરુ શિષ્યમાં પોતે ગુરુના સ્થાને હોવાથી, ગુરુ શિષ્યને વ્યવહારિક પદ્ધતિથી નમસ્કાર કરે એવું સંભવતું નથી. પણ શિષ્યના દોષ પ્રત્યે એને બહુમાન છે, નમસ્કાર છે એનો અર્થ અહીંયા બહુમાન છે. અહીંયા નમસ્કારનો અર્થ બહુમાન લેવો, નમસ્કારનો અર્થ અહીંયા વંદ્ય ભાવના લેવો. વંદ્યવંદક ભાવ, નમસ્કારનો અર્થ બહુમાન, ગુણનું બહુમાન. જો એ પ્રકારે ગુણનું પણ બહુમાન ન હોય તો એ પણ પોતાની ઉચ્ચ પદવી એ નથી. ઉચ્ચ પદવી તો ત્યારે છે કે ગુણનું બહુમાન છે ત્યારે એની ઉચ્ચતા છે. જેને ગુણનું બહુમાન નથી એનું એને ઉચ્ચપણું નથી, એને નીચપણું છે. કેમ કે દોષનું બહુમાન તો ઊંચ છે એના લીધે. કાં ગુણનું બહુમાન હોય કાં દોષનું બહુમાન હોય, જેને ગુણનું બહુમાન છે એને દોષનું બહુમાન નથી, જેને દોષનું બહુમાન છે એને ગુણનું બહુમાન નથી. પ્રતિપક્ષ છે માટે અહીંયા બહુમાન પૂરતો વિષય છે, વંદ્યવંદક ભાવનો વિષય નથી. અથવા એને આત્મગુણ ને પ્રગટ કર્યા તો એના અર્થે એનું બહુમાન કરે છે. પણ એમાં વંદ્યવંદક ભાવના એમ છે. જેમ કોઈ શ્રીમંત માણસ અથવા રાજા છે એના પોતાના શ્રીમંત રૈયત હોય એની પ્રશંસા કરે કે ભાઈ એની શ્રીમંતતા ઘણી છે. પણ રાજાને એ શ્રીમંત આવીને નમસ્કાર કરે, રાજાના ઘરે શ્રીમંત આવે, શ્રીમંતના ઘરે રાજા જાય તો પણ એ ઉઠીને એને નમસ્કાર કરે. રાજા એને નમસ્કાર કરવાના જાય, ભલે પ્રશંસા કરે સંપત્તિ ને એટલો વિષય છે. વંદે વંદે ભાવનો પ્રકાર નમો નરેશ્વર સ્વામી આચાર્ય. ઉપરોક્ત પદોનો અર્થ સુગમ છે છતાં માર્મિક છે. અહીંયા તો મુમુક્ષુ અને સત્પુરુષ વચ્ચેનો વિષય ચાલે છે. મુમુક્ષુની ભૂમિકામાં સત્પુરુષનું સ્થાન શું હોય એટલો વિષય મુદ્દો એટલો છે. અને તે લક્ષમાં લેવા યોગ્ય છે. આ મહાદોષ, આ એટલે સ્વચ્છંદ નામનો, આ મહાદોષ પ્રત્યક્ષ સત્પુરુષના આશ્રય સહજ માત્રમાં નાશ પામવા યોગ્ય છે. એમને એ દોષને મટાડવો હોય તો જરા અઘરી વાત છે. અને સત્પુરુષના ચરણમાં સત્પુરુષના આશ્રય સહજ માત્રમાં અલ્પ પ્રયાસથી આ દોષ માન નાશ પામવા યોગ્ય છે તેમ જાણીને શ્રીમદજીએ કહ્યું છે કે માનાદિક શત્રુ મહાનિજ છંદેન મરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસ જાય. નિજ છંદે એટલે પોતાની મેળે, પોતાની મેળે ટાળવાનો પ્રયત્ન કરે તો એને એક નવો છંદ ઉપજ્યો છે. સ્વછંદ માય પણ એ છંદ વધ્યો એનો. એ મહાશત્રુ છે માન અને સ્વછંદ છે. મહાશત્રુ છે જીવનું ઘણું અહિત કરે છે એમ કહેવું છે. મહાશત્રુ કહેવાનું કારણ એ છે કે બીજા દોષ કરતા આ દોષ જીવનું વિશેષ પ્રમાણમાં ઘણું અહિત કરે છે. પોતાની મેળે ન ટળે એવો દોષ છે. જ્યારે સત્પુરુષના ચરણમાં જતા બહુ અલ્પ પ્રયાસમાં ચરણમાં જતા જ ગયો જ્યાં એને એના એની શરણાગતિ સ્વીકારી કે સ્વચ્છંદ તો ગયો છે એને સ્વચ્છંદ રહેતો નથી. જે દોષ ઘણો મોટો છે અને પોતાની મેળે કાઢવો મુશ્કેલ છે એવા દોષને તો અહીંયા નિમિત્ત માત્ર પણ મન ચાલ્યો જાય છે. સત્પુરુષનું નિમિત્ત મળતા ચાલ્યો જાય છે તો એ સત્પુરુષનું મહત્વ કેટલું. સ્વચ્છંદ એ માન કસાયેલો જ પ્રકાર છે. માનાદિક શત્રુ લીધા છે ને, એટલે માન કષાયનો જ એક પ્રકાર છે, અને મનુષ્ય પ્રતિમાં તેનું બળવાન પણ રહે છે. બીજી ત્રણ ગતિની અપેક્ષાથી મનુષ્ય ગતિમાં સ્વછંદ અથવા માનનું બળવાન પણ રહે છે, દેવ ગતિમાં લોભનું બળવાન પણ છે, અને નારકીમાં ક્રોધનું બળવાન પણ છે, ઇંચમાં માયાનું બળવાન પણ છે. ચાર જે કષાય છે મુખ્ય, એમાં મનુષ્યમાં માનનું બળવાન પણ છે. માન માટે જેટલા સંપ્રદાયો થયા, ભગવાન સુખદેવ સ્વામીથી એ સંપ્રદાયો આ ભરતક્ષેત્રની અંદર ચાલુ થયા, એ સંપ્રદાયો ચાલુ થવા પાછળ જો કોઈ મુખ્ય કારણ હોય તો માન છે. મુખ્ય કારણ શું? કે માન છે. એમ સંપ્રદાયની અંદર પણ જ્યાં જ્યાં અંદર ને અંદરમાં જે ગચ્છ ભેદના પ્રકારો જુદા જુદા વાળા જુદા જુદા પક્ષો થાય છે, એનું એક જ કારણ કે મુખ્ય કારણ એનું માન હોય. મનુષ્ય ગતિમાં તેનું બળવાન પણ રહે છે. એથી સુમિતજી એક જગ્યાએ કહ્યું છે કે માન ન હોત તો મોક્ષ હથેળીમાં હોત. જો મનુષ્ય ગતિમાં એક માન નડતું હોત તો મોક્ષ તો હથેળીમાં હોત. એટલે કે બહુ હાથમાં જે ચીજ હોય એને ખાવી સહેલી છે, એમ મોક્ષની પ્રાપ્તિ એટલી સહેલી હોત. મનુષ્ય ગતિમાં તેનું બળવાન પણ રહે છે, અર્થાત મનુષ્ય પ્રાણી બીજા કષાયને છોડી શકે છે તેટલી સહેલાઈથી માનને છોડી શકતો નથી. બીજા કષાય છોડી દઈએ, લોભ છોડી દઈએ, ક્રોધ છૂટે, એને લોભ છૂટે, માયા છૂટે, પણ માન છૂટવું હોય તો એ બહુ મોટી તકલીફ છે. એવો એક છૂપો પ્રકાર છે કે ત્યાગનું પણ માન થાય, નમ્રતાનું પણ માન થાય, સરળતાનું પણ માન થાય, શાંત ક્રોધનું હોય તો શાંતતાનું માન થાય, લોભનું હોય તો ઉદારતાનું માન થાય. એમ એ માન છે એ ક્યાં દાખલ થઈ જાય છે જીવને ખબર પડતી નથી. ઘર બહાર છોડીને જંગલમાં જાય ત્યારે એને એમ થાય કે મેં ઘર બહાર છોડ્યું, કે તે છોડ્યું તો છોડ્યું પણ માનને તો તે ગ્રહ્યું. ઘરબાર કદાચ તે છોડ્યું છે પણ ઘરબાર છોડવાના માનને તે ગ્રહ્યું. દાન આપે છે એમાં પૈસા આપે છે તો કે મેં દાન દીધો, દાનમાં પૈસા આપ્યા પણ દાન દેવાનું માન તે લીધું. શું દીધું? પણ શું લીધું એની તને ખબર નથી. દીધું એની જ તને ખબર છે કે મેં પૈસા આપ્યા, શું લીધું એની તને ખબર નથી. આવો માનનો દોષ છે, એ બહુ છૂપો દુશ્મન છે, એની ખબર જીવને પડતી નથી. બસ આ છે ને, દાતા સદગુરુ શરણમાં, સત્પુરુષના ચરણમાં, જ્ઞાનીના ચરણમાં ચાલ્યા જાઉં છે. નીચે એ વિષય આવશે. હું સેવક છું, આ વાતને જે બીજી બહેનશ્રીઓમાં માર્ગદર્શન છે આ વિષયની અંદર. તે માર્ગ પ્રાપ્ત સહેલાઈથી માન છૂટી શકતું નથી, અને તેથી માર્ગ પ્રાપ્તિનું બળવાન કારણ જે યોગ્યતા, તે યોગ્યતા અહીંયા રોકાઈ જાય છે. જ્યાં માન રહે છે, સ્વછંદ રહે છે, ત્યાં જીવને માર્ગ પ્રાપ્તિ સંબંધેની યોગ્યતામાં પ્રતિબંધ ઉભો થાય છે, એ યોગ્યતા એની રોકાઈ જાય છે. અથવા તો એને પાત્રતા આવતી નથી, સ્વછંદ અથવા માનને કારણે એને પાત્રતા આવતી નથી. અને સત્પુરુષના ચરણમાં આવ્યો એ એક મોટી પાત્રતા છે. પાત્રતાના 10 બોર દીધા છે ખાલી, એમાં પહેલી વાત એ લીધી છે સત્પુરુષના ચરણનો ઈચ્છુક એને જ પાત્ર ગણ્યો છે. બાકી પાત્રતાને ન બોલને એમાં સમાવી દીધા છે. આ નવ આયુકમાં આવી જાય છે. પૂજ બહેશ્રીના આ વિષયમાં નીચેના વચનામૃતો અત્યંત ઉપકારી છે. આ વિષયમાં આ માર્ગદર્શન બહુ સરસ આપ્યું છે. આત્માર્થીને શ્રી ગુરુના સાનિધ્યમાં પુરુષાર્થ સહેજે થાય છે. પણ એ સાનિધ્યમાં કેવી રીતે, કે હું તો સેવક છું તેવી દ્રષ્ટિ રહેવી જોઈએ. આમ છે, હું પણ કંઈક છું, હું પણ હવે સમજું છું, મારી પણ હવે વિદ્વાન તરીકેની ગણના થઈ છે સમાજમાં, મારી વિદ્વાન તરીકેની મોટી આબરૂ છે, અને ઘણા લોકો મને પૂછવા આવે છે, ઘણા લોકો મને, હજારો લોકો મને સાંભળવા આવે છે, અને હું પણ કંઈક જાણું છું, હું કંઈ નથી સમજતો એવું કાંઈ નથી, તો એ વાત પૂરી થઈ ગઈ ત્યાં. એને સ્વચ્છંદ વર્તે છે એટલે અહીંયા કહે છે કે એ વસ્તુ ખલાસ થઈ જવી જોઈએ. હું કાંઈક છું એમ થાય તો એને સેવક પણ થયું હોય તો પણ છૂટી જાય. કારણ કે નવો આવ્યો હોય ત્યારે હજી વિદ્વાન ન હોય, નવો આવે ત્યારે તો પૂછે આનું શું, આનું શું, આનું શું, આનું શું, આનું શું, અનેક વાતો પૂછતા અને વગર પૂછતા જાણવા મળે છે. પૂછીને કેટલીક જાણવા મળે, કોઈ ન પૂછે તો પણ જાણવા મળે, બીજા પૂછે ને જાણવા મળે, એમને એમ વાત ચાલતી હોય તો જાણવા મળે. ઘણું જાણવાનું મળ્યા પછી એને એમ થાય કે હવે મને બરાબર ખબર પડે છે હું પણ કાંઈક છું. ત્યારે એ સેવક થઈને જે જાણવા આવ્યો હતો એ સેવક પણ એમ છૂટી જાય. શ્રી ગુરુના સાનિધ્યમાં સેવક તરીકે આવ્યો હોય અને પછી હું કાંઈક છું એમ થાય તો એને સેવક પણ છૂટી જાય છે. સેવક થઈને રહેવામાં લાભ છે. ખરેખર તો એને નમ્રતાથી ચરણમાં રહેવામાં જ, શરણમાં રહેવામાં જ લાભ છે. કેમ, શું લાભ છે એ હવે કહે છે. આ એક બહુ સરસ વાત કરી છે કે સેવકપણાનો ભાવ ગુણ સમુદ્ર એવો જે આત્મા તેને પ્રગટવાનું નિમિત્ત થાય છે. પૂરો ભાવ ગુણ સમુદ્ર આત્મા પ્રગટ થવામાં બાધક થાય છે, આ ભાવ સાધક થાય છે. પાત્રતા આવી એને એ આત્માને પ્રગટ કરશે. માટે પાત્રતાને સાધક કહ્યું, પ્રાપ્ત થયું તે સાધી. સેવકપણાનો ભાવ આત્મા પ્રગટવાનું નિમિત્ત થાય છે એટલું નહીં કહેતા, ગુણ સમુદ્ર આત્મા પ્રગટવાનું, ગુણનો સમુદ્ર અંદરથી ઉછળશે એવી સ્થિતિ ઉત્પન્ન થશે. સમ્યક દ્રષ્ટિ થાય છે એને પણ નમ્રતા રહી જાય છે, એને કાંઈ અંપણું થઈ જાય છે એવું છે, એ જાણે છે કે પરિપૂર્ણ થવાનું છે, આ તો અનંતમાં ભાગે છે, આમાં શું વિશેષતા છે. દશા ત્યાર પછી વધતી જાય છે તો પણ બાકી છે એ જુએ છે કે ઘણું બાકી છે, ઘણું બાકી છે. મુનિ પણ એમ જોવે છે કે ઘણું બાકી છે, અને જ્યારે પ્રગટે છે ત્યારે એને બધું પ્રગટ થઈ ગયું તો ઘણું થઈ ગયું એમ જોવાને બદલે અંદર હતું એ બહાર આવ્યું એમાં વિશેષ શું છે એવો પણ એક બોલ મતે લીધો છે. એ તો જે હતું એ બહાર આવ્યું એમાં અહમ પણ કરવાનો ક્યાં સવાલ રહે છે. હવે અંદરમાં પરિપૂર્ણ તત્વ છે એના અનંતમાં ભાગે બહાર આવ્યું થાય ત્યારે અહમ પણ કરવાનો ક્યાં પ્રશ્ન રહે છે. હજી તો અનંત બાકી છે, એને જ્ઞાનીને અહમ પણ થતું નથી. એનું કારણ એ છે કે એને ખ્યાલ છે કે બાકી કેટલું છે, એટલે એને અહમ પણ થવાનો પ્રશ્ન રહેતો નથી. ઘણી વાતો છે, બહુ ઉચ્ચ કોટીનું માર્ગદર્શન છે. ઉચ્ચ કોટીનું માર્ગદર્શન કહે છે એમ જો રે મુખ સુને તો કઈ પ્રશ્ન નથી એને અવગુણ થવાનો, ગુણ થાય જ થાય અને અવગુણ થવાનો પ્રશ્ન રહેતો નથી. બહુ સીધી વાત છે. ગુણ પ્રગટાવવાનું પ્રયોજન છે. ગુણ પ્રગટાવવા માટે તું આવ્યો છું. હવે ગુણ પ્રગટાવવામાં બાધક થાય એમ કરાય કે સાધક થાય એમ કરાય? આ સીધી સીધી વાત છે. સાદી સીધી સીધી સાદી વાત છે. કોઈ આંટી ઘૂંટી વાળી એવી ઊંચી વાત નથી. સીધી પણ સરસ વાત છે. ઉપરોક્ત વચનામૃતમાં શ્રી ગુરુના શરણમાં વિનમ્ર ભાવે રહેતા સર્વ પ્રકારના દોષ મટવામાં અને આત્માના સર્વ ગુણો પ્રગટ થવામાં કાંઈ અવરોધ રહેતો નથી. સર્વ પ્રકારના દોષ જાય, એટલો સ્વચ્છંદ જાય એમ નહીં. લોભી હોય એનો લોભ જાય, ક્રોધી હોય એનો ક્રોધ જાય, માયા થતી હોય એની માયા જાય, માન થતું હોય એનો માન જાય. સર્વ પ્રકારના એના દોષ જાય. એક નિમિત્ત એવું પડે છે કે જેમાં સર્વ પ્રકારના દોષ જાય. સર્વ પ્રકારના દોષ મટે અને આત્માના સર્વ ગુણો પ્રગટ થાય, અનંત ગુણો પ્રગટ થાય. સર્વ ગુણાંશે સમ્યક્ત્વ, અનંત ગુણો સર્વ ગુણો એના પ્રગટ થાય અને તેમાં કાંઈ અવરોધ રહેતો નથી, તેમાં કોઈ તકલીફ પડતી નથી. આવો સહેલો ઉપાય છે. પછી એ ઉપાયને અંગીકાર કરવામાં આ જીવને શું વાંધો છે? સીધે સીધો સાદો સહેલો ઉપાય છે, આમાં બીજું શું તકલીફ છે? પછી પોતાની મેળે ડાપણ દોડીને અઘરા ઉપાયમાં જવાનું કઈ કારણ ખરું કે ના? હું મારી મેળે ગૂંટી લઈશ, માર્ગને મારી મેળે સમજી લઈશ, છે શાસ્ત્ર મારી પાસે, સમયસર મારા ઘરે છે, એમ તને પત્તો લાગશે? જ્ઞાનીના માર્ગે આગળ વધવામાં ગુરુ શરણ વિનમ્ર પરિણામે બે વાત છે. સત્પુરુષનું શરણ અને તે પણ વિનમ્ર પરિણામે સેવક ભાવે. ઉપાસતા, ઉપાસનાની પૂર્ણ ઉપાસતા માર્ગ સરળ અને નિષ્કંટક થઈ જાય છે. તે નિશંક છે આત્મ પ્રાપ્તિનો માર્ગ. માર્ગમાં આગળ વધવું, માર્ગની પ્રાપ્તિ થવું એ સરળ થઈ જાય છે અને નિષ્કંટક થઈ જાય છે. ઉજબેશ્રીના જન્મજયંતિ આવે છે, હું તો ગુરુદેવનો હું દાસ છું એમ શબ્દ આવે છે. દર્શન તો પ્રાપ્ત થઈ ગયું છે, એ જ્ઞાની છે. ઘણા જેવો એમને વંદન નમસ્કાર કરે છે અને ગમે એવા તત્વનો પ્રશ્નો આવે તો એના જવાબ પણ દઈ શકે છે. અચ્છા અચ્છા વિદ્વાનો જવાબ ન દઈ શકે એવા જવાબ દઈ શકે છે. પણ હું તો દાસ છું. નમ્રતા ચાલી ગઈ નથી? નમ્રતા ચાલી ગઈ કઈ ગુણ પ્રાપ્ત થયા તો એ વસ્તુ તો એમ જેમ રહી ગઈ છે. ઉલટાનો ઉપકાર થયો પોતાને આ જીવનમાં આ ભાવમાં પ્રાપ્ત નહોતું અને થયું એમના નિમિત્તે તો વિશેષ નમ્રતા આવી. નમ્રતાથી ગ્રહણ થયું અને પ્રાપ્ત થતા વિશેષ નમ્રતા આવી. ફળ મળ્યું, નમ્રતાથી ફળ મળ્યું. ફળ મળ્યું તો વિશેષ નમ્ર થાય. જેમ આંબાને કેરી આવતો આંબો નિમો એના જેવું છે. ગુરુ સરળ વિનમ્ર પરિણામે ઉપાસતા માર્ગ સરળ અને નિષ્કંટક થઈ જાય છે. માર્ગ સહેલો થાય છે, સુગમ થાય છે અને એમાં કોઈ વચ્ચે બાધક ભાવો ઉત્પન્ન થતા નથી. જેમ માર્ગમાં કાંટાઓ પડેલા હોય તો પગમાં વાગે અને ચાલવામાં મુશ્કેલી પડે અને કાંટા વગરનો માર્ગ હોય તો માણસ એમને એમ સ્પીડથી ચાલ્યો જાય, એમ અહીંયા માર્ગ નિષ્કંટક થઈ જાય છે. વિનમ્ર ભાવે ગુરુ શરણાર્થમાં આવ્યું કે માર્ગ એનો નિષ્કંટક થઈ જાય છે, સરળ થઈ જાય છે, તે નિશંક છે, એમાં ક્યાંય શંકા પડે એવી વાત નથી. આ વાત નિસંદેહ છે, નિશંક છે. વિનમ્રતાને સ્પષ્ટ કરતા તેવું કહે છે ઉપરના બોલમાં, એનું સ્પષ્ટીકરણ ચાલે છે, ઉપરના બોલનું સ્પષ્ટીકરણ ચાલે છે. વિનમ્રતાને સ્પષ્ટ કરતા તેઓ કહે છે કે હું કઈ છું, અંદરમાં ભાવ એવો રહ્યો કે હું પણ કઈક સમજું છું, હું પણ કઈક છું. બસ એ સૂક્ષ્મ અંકુર ફૂટ્યો એ માનનો, ત્યાં એને નમ્રતા ચાલી ગઈ, એનું સેવક પણ એનું ચાલ્યું. બહારમાં કોઈ કામ કોઈની પાસે નથી કરાવવું હોય તો એ સમજે છે કે ભાઈ આપણે ગરજુ થઈને જાશું તો કામ થશે, બાકી બીજી રીતે તો કામ થઈ શકશે નહીં. એ તો કામ કઢાવવું હોય ત્યાં માણસ ભલે કાંઈ એને માન તો પણ એને વખાણ કરે, અને પછી ભલે એને ગરજ સર્યા પછી ભલે ગમે એવી રીતે વર્તન કરવું હોય, પણ એ પહેલાં તો બધો અભિનય ગરજનો પૂરેપૂરો અભિનય કરી દે. આટલું તો બહારની અંદર પણ પોતાનું પ્રયોજન સાધવું હોય ત્યાં માણસ સંસારની અંદર સમજી શકે છે. આ તો લોકોત્તર લાભનો વિષય છે. અહીંયા તો સૂક્ષ્મ માન પણ સેવાય, ત્યાં નમ્રતાનો અભાવ થઈ જાય અને સ્વચ્છંદ નામનો મહાદોષ ત્યાં ઉત્પન્ન થઈ જાય. એમ ખચિત જાણવું જોઈએ, અવશ્ય એમ જાણવું જોઈએ કે આમ જ થશે, બીજું એમાં બીજો કોઈ પછી વાત હતી. વળી તેઓ વચનામૃત 333માં આત્માર્થી જીવને જાગૃત કરે છે, કે 334 પહેલાનું છે એમાં પણ આ વાત બહુ સરસ આવી છે કે ચેતીને રહેવું મને આવડે છે એવી આવડતની મુખના રસ્તે ચડવું નહીં. ચેતીને રહેવું એ બાબતમાં જાગૃત રહેવું, ચેતીને રહેવું એનો અર્થ છે સાવધાન થઈને રહેવું. મને આવડે છે, મને ખબર પડે છે, હું સમજું છું, મને યાદ રહે છે, હું કાંઈક બધાથી આગળ છું, હું મારી કાંઈક વિશેષતા છે, એમ આવડતની મુખના રસ્તે ચડવું નહીં. હૂંફ એટલે એનો આધાર લેવો. જીવને જે ક્ષરોક્ષમ ઉત્પન્ન થાય છે જ્ઞાનનો, ત્યારે એ માત્ર ક્ષરોક્ષમ જ મિથ્યાત્મની અવસ્થામાં ઉત્પન્ન થતો નથી, પણ મિથ્યાત્મની અવસ્થામાં ક્ષરોક્ષમ વિશેષ થતા એનો આધાર લેવાઈ જાય છે. હું આવો ક્ષરોક્ષમ વાળો, આવો બુદ્ધિ વાળો, આવો સમજણ વાળો, એની મુખ એટલું મુખ લેવો એનો અર્થ કે આધાર લઈ લેવો. જે માણસને પૈસા હોય તો પૈસાની મુખ હોય છે, મારી પાસે સંપત્તિ છે, હું કાંઈ ભિખારી નથી, મારે કાંઈ કોઈની દરકાર નથી, મારે કોઈની લાચારી કરવાની જરૂર નથી, કેમ કે મારી પાસે સાધન, એવો એનો આધાર છે એને રૂપ કહેવામાં આવે છે. અથવા સમાજની અંદર પણ પોતાના પક્ષની અંદર ઘણા માણસો હોય તો એને એની રૂપ કહે છે, એને ઘણા અનુસરે છે. આજે અનુસરે છે, કાલ અનુસરતા બંધ થઈ જશે, સ્વતંત્ર દ્રવ્યો છે, તારા કોઈ તાબેદાર છે નથી એવી ખોટી ઊંફમાં રહેવાથી નુકસાન થાય છે, લાભ તો થતો પરનો આધાર લીધો, એ પરની ઊંફ, એ પરની ઊંફ લીધી એ ખલાસ છે, એને આત્માનો આધાર ને આત્માની ઊંફ મળતી નથી. સમ્યક દ્રષ્ટિને આત્માની ઊંફ છે, અનંત ગુણનો અનંત સામર્થવંત પોતાનો આત્મા છે એને આધાર છે, એની ઊંફ એને છે. જગતના જીવોને બહારના સંયોગોની ઊંફ છે, મારું શરીર સારું છે, મારી તંદુરસ્તીમાં કોઈ વાંધો નથી, એની ઊંફ છે. આ શરીરની, આ સંબંધીઓની, આ આબરૂની, આ પૈસાની, આ અનેક પ્રકારની, જેટલો આધાર લે છે પોતાના આત્માને છોડી દે, એ બધી ઊંફ, એ રસ્તે ચડવા જેવું નથી. વિભાવને રસ્તે તો અનાદિથી ચડેલો છે. આ જીવ અનાદિથી જે માર્ગે ચાલે છે એ વિભાવનો માર્ગ છે. જેટલા ઉપાય કરે છે એ રાગ થવાના ઉપાય કરે છે, રાગ કરવાના ઉપાય કરે છે, રાગ મટવાનો ઉપાય એને હજી મળ્યો નથી. વિભાવને રસ્તે તો અનાદિથી ચડેલો છે, એટલે કે વિભાવના રસ્તે તો ચાલ્યો જ જાય છે, વિભાવના રસ્તે આગળ વધી જ રહ્યો છે. ત્યાંથી રોકવા માથે ગુરુ જોઈએ, એને અટકાવનાર કોઈ સત્પુરુષ જોઈએ, ગુરુ જોઈએ, તો એ અટકે નહીં. કરે જ્યાં આવેલો જાય છે એ દિશામાં આગળ ચાલ્યો જશે. ત્યાંથી રોકવા માથે સમ્યક જ્ઞાની ગુરુ જોઈએ, આ સંપ્રદાયના ગુરુ નહીં. નહીં કરતો એમ કે ભાઈ અમારા આ ગુરુ છે, અમે તો ગુરુ રાખેલા છે, એ ગુરુની વાત અહીંયા નથી. જેને આત્મજ્ઞાન છે તે ગુરુ છે, આત્મજ્ઞાન ત્યાં ભૂલી પડવું, તે સાચા ગુરુ જોઈ, તે સાચા ગુરુ. બાકી જે કુળગુરુ છે એ તો ગુરુની કલ્પના કરે છે. કુળગુરુમાં ગુરુપણું માન્યું એ ગુરુની કલ્પના એને કરી છે, ત્યાંથી સંસારનો છેડો આવતો. ત્યાંથી રોકવા માથે ગુરુજીએ એ પોતાની લગામ અને બીજી ગુરુની લગામ હોય તો જીવ પાછો વળે. આ તો પોતાની લગામ હરવા જોઈએ, પોતાને પાછા વળવાનો ભાવ તો અભિપ્રાય તો હોવો જોઈએ. વિભાવના રસ્તેથી મારે છૂટી જવું છે, વિભાવનો માર્ગ મારે મૂકી દેવો છે, એની પોતાની ભાવના હોવી જોઈએ. અને એક સ્ત્રી ગુરુની લગામ હોય, ગુરુ એને ચિતાવે કે એમ ન હોય, આ પૂરી થઈ ગઈ, એમાં શંકા કરવી, એમાં વિરુદ્ધતા કરવી એ મુમુક્ષુનું કામ નથી. બીજી ગુરુની લગામ હોય તો જીવ પાછો વળે, તો એવી ભાવના રસ્તેથી પાછો વળે, અને એટલે કે પરિભ્રમણના રસ્તેથી પાછો વળે. આવડતના માનથી દૂર રહેવું સારું છે, મને આવડે છે એવા માનથી તો દૂર રહેવું સારું છે. ભલે ગમે તેટલું આવડતું હોય શુભ સંવાદ, તો પણ અંદરમાં પોતાને અંતર્મુખ થતા આવડતું નથી, તેથી કાંઈ આવડતું નથી. બીજું બધું આવડે છે એનો કાંઈ અર્થ નથી, માટે કાંઈ આવડતું નથી, એમ એને સમજી લેવું. તો અંતર્મુખ થતા તો આવડે નહીં, અને બીજું બધું આવડે એનું માન ચડે. એ વિભાવના રસ્તે આગળ વધી ગયો. ગુરુદેવશ્રી કોઈ કોઈ એવા મુમુક્ષુ જીવ લાગે તો કરુણાથી ઠપકો આપના, આમ ન હોય, આમ ન હોય. આ બધા આવડતના અભિમાન છે, ક્ષોભના અભિમાન છે, એનાથી આત્માને અત્યંત નુકસાન છે. કોઈ એવા માનથી માને ચડી ગયા હોય તો પછી પોતાની ભાષામાં કહેતા કે આનો પ્યાલો ફાટી ગયો છે. શું કે આને બધું વાંચ્યું, સાંભળ્યું, ધારણા થઈ ગઈ, હવે અંદરમાં ગુણ તો આત્માનો ફેંકતો નહીં, અને અભિમાન થયું તો શું થયું કે આનો વગર ચાલો ખેંચો એમ કે ચાલો ખેંચો એટલે શું ચાલો તે ગ્લાસ નાનો ગ્લાસ ને ચાલો ખેંચે. પહેલા તો ચા પીવાના ધાતુના પિત્તળના એવા કપ વાપરતા એને ચાલો કહેતા, એમાં કેટલું સમાય થોડું સમાય તો ઝાડું નાખે તો શું થાય ફાટે. એમ આની યોગ્યતા ઓછી હતી, એને શાસ્ત્રમાંથી સાંભળવામાંથી ઘણું મળ્યું, જીરવી શીખવાની અંદરમાં અંદરમાં રહી એવી જગ્યા થઈને હાચો એનો પ્યાલો હાચો બહાર નીકળવા નીકળ્યો. એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોયા ત્યાં બોલ બોલ કરવા લાગે. પછી પોતે ને પોતાને ગુણ પ્રાપ્તિ ન થઈ હોય છતાં બીજાને ઉપદેશ દેવા લાગે. હજી તો પોતે ઉપદેશ ગ્રહણ કરવાને લાયક છે અને એ લાયકાત પણ હજી એની કેળવણી બાકી છે. ઉપદેશ ગ્રહણ કરવાના સ્થાને છે, લાયક છે એટલે સ્થાને છે, અને એ સ્થાનની લાયકાત હજી કેળવણી બાકી છે. આ પરિસ્થિતિમાં એ પોતે ઉપદેશ દેવા લાગે ત્યારે એમ કહેવામાં આવે છે કે એનો પ્યાલો હવે બહુ મોટો અનર્થ થાય છે. ઉપદેશ લેવાને પાત્ર હોય એવા જીવો જયારે ઉપદેશ લેવા લાગે ત્યારે બહુ મોટો અનર્થ થાય છે, એટલે એને પોતાને બહુ મોટું નુકસાન થાય છે. એમની કરુણા છે કે જોજે તું આ રસ્તે આવ્યો છો, અમારી નજીક આવે છો બારમાં દ્રવથી ક્ષેત્રથી, પણ ભાવથી નજીક આવવામાં આટલા આટલી જગ્યાએ તારે ચેતવા જેવું ચેતાવે છે કે આગળ હાલતા હાલતા આ આ ખાડામાં પગ નહીં નાખતો, નહીતર પગ ભાંગી જશે એમ ચેતાવે છે. આવડતના માનથી દૂર રહેવું સારું છે. અહીંયા સાથે સાથે વાત લઈ લીધી છે, બહુ સરસ વાત લઈ લીધી કે બહાર પડવાના પ્રસંગોથી દૂર ભાગવામાં જ લાભ છે. શું થશે કે તને કંઈક આવડશે તો કંઈક શીખી લઈશ, પરીક્ષા પસાર કરીશ, વર્ગમાં બેસી પાસ થઈ જઈશ, બધી શિક્ષણમાંથી પ્રશિક્ષણમાં જઈશ, અને તને તું તું બીજાને શીખવી શકીશ, પછી પ્રશિક્ષણ પાસ કરે એટલે બીજાને શીખવી શકીશ. એમાં ક્યાંય બહાર પડવાનો પ્રસંગ આવે દૂર ભાગ્ય, તને કદાચ લાલચ થાય કે ચાલો આમાં તો આપણે આબરૂ વધે છે, લોકો પહેલા આપણને નહોતા જાણતા, હવે જો આ સ્ટેજ મળે તો ઘણા લોકો આપણને જાણે, મુંબઈમાં પ્રવચન આપતા હોય ઘણા માણસો જાણે, દૂર ભાગવામાં લાભ છે. બહાર પડવાના પ્રસંગોથી તો દૂર ભાગવામાં જ લાભ છે. બહાર પડવાના પ્રસંગોમાં આગળ વધવામાં, દૂર ભાગવાને બદલે આગળ વધીને સ્થાન લેવામાં મોટું નુકસાન છે. લાભ તો નથી પણ મોટું નુકસાન છે. બહાર પડવાના પ્રસંગોથી દૂર ભાગવામાં જ લાભ છે. અને જે બહાર પડવાનું થાય છે એટલે સમાજની અંદર જે બહાર પડવાનો બને છે કે ભાઈ આબરૂ મળે છે, બહાર પડી જાય એટલે આબરૂ મળે છે, મોટાઈ મળે છે, એમાં શું સાર છે? એ તો નિસાર છે. જ્ઞાનીની નજરમાં એની કાંઈ કિંમત નથી. જ્ઞાનીની નજરમાં એની કોઈ કિંમત નથી. એ જ્ઞાની એવા હોય કે એના પુણ્યોદયના કારણે, પુણ્યનો ઉદય હોય જ્ઞાનીપણાને કારણે નહીં, અનેક જીવો બહુમાન કરે, ભક્તિ કરે, પ્રશંસા કરે, સ્તુતિ કરે, વંદના કરે અને ઘણું બહુમાન આપે. બીજા યોજનાની એવા હોય કે એને કોઈ ઓળખે નહીં, ઓળખે નહીં, અપમાન પણ કરે, કે બીજા જ્ઞાનીને શું થાય, કે બીજા જ્ઞાનીને એમ થાય કે આ જેને થાય છે એમાં કઈ સાર નથી, એ કઈ સાર વાળી વાત નથી, એ તો નિસાર તત્વ છે, એમાં કોઈ આત્માનું ભલું નથી, આત્માને એથી લાભ નથી, એ તો એક નકામી ચીજ છે. જેમ અનાથ થાય ત્યારે હારે હારે ખડ થઈ જાય, અનાથ થાય ત્યારે સાથે સાથે ખડ થઈ જાય, મનુષ્યને ખાવામાં એ કામમાં આવતો એમ કોઈ જ્ઞાનીને મોક્ષ માર્ગમાં આગળ વધતા આનંદનો આહાર લે એનું અનાજ છે, એને એનો સ્વાદ લેવા યોગ્ય, આહાર કરવા યોગ્ય છે, પણ વચ્ચે પુલ બંધાઈ જાય એ કઈ ભોગવવા યોગ્ય નથી, પુલ બંધાઈ જાય વચ્ચે આવી જાય રોગદય આવી જાય, એ તો નિસાર તત્વ છે. આત્મા સારભૂત તત્વ છે, સારભૂત એક આત્મ સ્વભાવ જ છે અને એ સિવાયનું બધું નિસાર છે. આ જ્ઞાનીની દ્રષ્ટિ છે. જગતના જીવો એમ જુએ છે, હા બહુ સરસ માન મળે છે, જ્ઞાનીને આટલું બધું માન મળે છે તો મને પણ મળતું હોય તો સારું. ભાઈ એની નજરમાં એ નિસાર છે અને એમાં સાર લાગ્યો એ જ્ઞાનીની નજર નથી, એ અજ્ઞાનીની નજર છે, ખોટે રસ્તે છે. અથવા તો એ માનાદિક માટે જગતના જીવો ખેંચાખેંચી કરે છે, પક્ષાપક્ષી કરે છે, તકરાર કરે છે, ઝઘડા કરે છે, યુદ્ધ કરે છે, લડાઈ કરે છે, તેના માટે જગતમાં માન મળે એના માટે, એ નિસાર તત્વ માટેની તકરાર છે. જ્ઞાની એના માટે તકરાર કરતા એ નિસાર છે. સારભૂત તો એક આત્મ સ્વભાવ છે. ઉપરોક્ત વચનામૃતમાં પ્રસ્તુત પ્રકરણ સંબંધી એટલે ચાલતા પ્રકરણ સંબંધી નિમિત્ત ઉપાદાનની સમજી રહેલી છે. ગુરુને લગામ, એક પોતાની લગામ, એક ગુરુની લગામ. પોતાની લગામ છે એ ઉપાદાન છે, ગુરુની લગામ છે એમાં નિમિત્ત છે. ઉપરોક્ત વચનામૃતમાં ચાલુ પ્રકરણ સંબંધી નિમિત્ત ઉપાદાનની સંધિ રહેલી છે. જે મુમુક્ષુ જીવ નિજ હિતને વિશે જાગ્રત છે તે આવડતની મુખે ચડતો નથી. તેનામાં આવડત હોય તો પણ સૂક્ષ્મ હોય, યાદાસ્ત હોય, વક્તૃત્વ હોય, સારું ભક્તિ ભજન ગાઈ શકે, કરાવી શકે, બધું હોય, અનેક પ્રકારની બહારની વિશેષતાઓ હોય શકે મુમુક્ષુને. તો જે મુમુક્ષુ જીવ નિજ હિતને વિશે જાગ્રત છે આ એનું ઉપાદાન બતાવવું પડે કે મારે મારું હિત કરવું છે તો મારા પરિણામના વેપારમાં અહિત થાય એવું મારે કઈ કરવું છે. આમ જે પોતાના નિજ હિતને વિશે જાગ્રત છે તે આવડતની હુંફે ચડતો નથી. જાગૃતિ વાળો મુમુક્ષુ પોતામાં આવડત હોય તો પણ એ આવડતની મુખે ચડતો નથી, એનો એ આધાર લેતો નથી. આ મને આવડે છે, આટલું મને ફાવે છે, એના આધારે એ જતો નથી. આવડતની મુખે ચડતો નથી એટલે કે કોઈ પણ પ્રકારના પર્યાય પ્રાપ્ત વિકાસના અવલંબને તે પરિણમતો નથી. વિકાસ તો જ્ઞાનનો ઉઘાડ થયો તો એ પર્યાયમાં વિકાસ થયો. માણસ એમ ઘણી વાર એમ કે છે, પહેલા નહોતા સમજતા ને ત્યારે તો ઘણી આકુળતા થતી, કાંઈક એવા બનાવ સંસારમાં બને પ્રસંગો ઉભા થાય ત્યારે આકુળતા બહુ થઈ જતી હતી. હવે ગુરુદેવની કૃપાથી આ સમજ્યા છે એટલે શાંતિ રહે છે, એની ભૂખ લેવા જેવી નથી. કદાચ તને કસાય તીવ્ર ન થતો હોય અને કસાય મંદ રહેતો હોય, જયારે તું શાંતિ કે છે તો કસાયની મંદતા છે, પણ એની હુંફ લેવા જેવી તો તને જાગૃતિ છે. જો કસાય તીવ્ર ન થયો અને કસાય મંદ રહ્યો માટે આ હું સંજો છું માટે મને શાંતિ રહે, એવું જે અંદરમાં એનો આધાર લેવાય ગયો, હૂંફ લેવાય ગઈ, તો જાગૃતિ નથી. જાગૃતિ વાળાને એ પ્રકારે હૂંફ આવતી નહીં. એ તો ખરેખર તો જાગૃતિ વાળાને તો જાગૃતિનો વિષય તો હું જ્ઞાન માત્ર છું એ છે. જાગૃતિનો વિષય તીવ્ર કષાય ન થાય ને મંદ કષાય રહે એ જાગૃતિનો વિષય નથી. જાગૃતિનો વિષય તો હું જ્ઞાન માત્ર છું, પ્રત્યક્ષપણે જ્ઞાતા છું. એ જ્ઞાનની પ્રત્યક્ષતા, જ્ઞાનની વેદકતા અને જ્ઞાનની વ્યાપકતાથી એ પોતાના સ્વભાવનો આવિર્ભાવ કરવાના પ્રયત્નમાં રહે છે. ઉદયનો પ્રસંગ ગમે તે હોય, આ લક્ષ્ય છે, એ જાગૃતિ છે. ધ્રુવનું અવલંબન લેવાનો ત્યાં પ્રયત્ન ઉદ્યમ છે, પુરુષાર્થ કરે છે, પ્રયોગ કરે છે. અવલંબન લઈ લઈએ ત્યારે તો એની જ્ઞાન દશા એને પ્રગટ થઈ જાય. તે આવર્તની હૂંફે ચડતો નથી, અર્થાત કોઈ પણ પ્રકારના પર્યાય પ્રાપ્ત વિકાસ એનો અવલંબને તે પરિણમતો નથી. ભલે વિકાસ થયો હોય, શાંતિ રહેતી હોય, અશાંતિ ન થતી હોય, જ્ઞાનનો ઉઘાડ વિધો હોય, જ્ઞાનને ચારિત્ર એમાં ક્ષોક્ષમ થાય. શું આ તો અમસ્તો અમસ્તો પોતાના વખાણ કરે. હવે આપણને પહેલા ક્રોધ થતો હતો આવું બને ત્યારે, હવે નથી થતો. શાંતિ ઘણી રહે છે આપણને. હવે આપણે આ મમતા નથી કરતા, પહેલા આ મમતા કરતા હતા, હવે આ મમતા નથી કરતા. એમ પોતાને પોતે પોતાના જે કાંઈ ફેરફાર થયો હોય એનો હૂંફ લઈ લે, એનો આધાર લઈ લે. એ મુખ ને કરવા યોગ્ય એમ કે છે. પર્યાય પ્રાપ્ત વિકાસના અવલંબને તે પરિણમતો નથી, કારણ કે નજીકમાં એને મોટું કારણ છે. પોતાથી મહાન ગુરુના સાનિધ્યનું ભાન જ તેને પોતાની ગુરુતા દબાવનાર નીવડે. એને જે ગુરુ જે સત્પુરુષના સાનિધ્યમાં રહ્યો છે એની માનતાની એને ખબર છે અને પોતાની અલ્પતાની ખબર છે. એટલે એને એ સંયોગ જ એવો છે કોઈ કે જેને લઈને પોતે કરીને અભિમાનમાં આવી શકે. એ જોવે છે મારા કરતા મહાન આ મહાપુરુષ બિરાજે છે, હું તો શું છું, એને હું કાંઈ નથી, હું કાંઈ નથી એમ જ એને ચાલે. એટલે એને કોઈ સદગુણો થયા હોય મોક્ષને યોગ્ય સદગુણ હોય તો પણ એને દબાવે છે, એને ગોપવે છે, એને સંતાડે છે, અથવા એમ વિચારે છે કે જ્યાં સુધી આત્મજ્ઞાન થાય નહીં, સમ્યક દર્શન થાય નહીં, ત્યાં સુધીના આ કોઈ આવા સામાન્ય કહેવાય મોક્ષની અંદર મોક્ષતાને યોગ્ય જે ગુણો છે તો સામાન્ય ગુણ માને. અત્યારે કંઈક લાગે છે પણ કાલે હવારે યાદ છે, જો માર્ગ હાથમાં ન આવ્યો, મૂળ માર્ગ હાથમાં ન આવ્યો, મૂળ વસ્તુ ન પકડાણી, તો આ તો પાછો ગુણમાંથી અવગુણ થતા વાર લાગશે. એક વખતનો ઉદાર માણસ તીવ્ર લોભી થઈ જાય છે, એક વખતનો ક્ષમા આપનાર તીવ્ર ક્રોધી થઈ જાય છે, એક વખત સરળતા રાખનાર પાછો એટલો જ માયાવી થઈ જાય છે, અને નમ્રતા રાખનાર પાછો માનીને પસંદી થઈ જાય છે. કેમ આમ થયું? પહેલા તો મૂળ અત્યારે બહુ સારા દેખાતા હતા, પાછું કેમ આમ થયું કે મૂળ વસ્તુ હાથમાં આવ્યા પહેલા એ બીજાની હૂંફે ચડી ગયો, એને થોડો વિકાસ થયો તો એની હૂંફમાં આવી ગયો. એટલે ગુણનો વિકાસ થવાના બદલે અવગુણમાં પલટાઈ ગયો, આખે આખો અવગુણમાં પલટાઈ ગયો. આવું બને છે. એટલે એમ કહે છે કે પોતાથી મહાન ગુરુના સાનિધ્યનું ભાન આ જે સત્પુરુષના શરણમાં જવાનો ફાયદો છે એને પોતાની ગુરુતા દબાવનાર નીકળે છે, પોતાની ગુરુતાને ત્યાં દબાવે છે. કઈ થોડું થયું હોય પહેલા કરતા, પોતાની પોતાની પૂર્વ દશા કરતા, ભૂતકાળ કરતા વર્તમાન સારો હોય, તો પણ એની ગોપવે છે, એને દબાવે છે, એની મુખ્યતા કે એનું અવલંબન કે એની મુખ્યતા નથી. તેને પોતાને પણ દોષિત પરિણામ અંગે જાગૃત રહીને પોતાની લગામનો ઉપયોગ છે. આ કઈ લગામ છે? જાગૃતિ છે એની લગામ. એક તો પોતાની લગામ મૂળમાં છે ને 633, એક પોતાની લગામ અને બીજી ગુરુની લગામ. અંદર જાગૃતિ છે, અંતર જાગૃતિ છે, પોતાની લગામ છે. એટલે પોતાના દોષને એ બરાબર જાગૃત રહીને જાણે છે, એના અવલોકન અને તપાસને બહાર દોષ જતા નથી. એ જાગૃતિ એ પોતાની લગામ છે. બીજી બાજુ ગુરુની લગામ ઊભી છે. દોષમાં આવ્યો તો ગુરુ સીધી લગામ ખેંચે, એ બાજુ ન જવાય, એ રસ્તો આવડતના ઊંફે ચડાય નહીં. આવડત થઈ ગઈ હોય તો કે આવડતના ઊંફે ચડાય નહીં, એની લગામ. પોતાને પણ દોષિત પરિણામ અંગે જાગ્રત રહીને પોતાની લગામનો ઉપયોગ છે, સાથે જ હિતકારી એવા ગુરુની આજ્ઞા અને માર્ગદર્શન રૂપી લગામ હોવાથી શુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાનની ત્યાં સંધિ થાય. જ્યાં નિમિત્ત પણ શુદ્ધ અને જ્યાં ઉપાદાન પણ શુદ્ધ, ત્યાં શુદ્ધતા પ્રગટ્યા વગર રહે. પછી શુદ્ધતા પ્રગટવામાં આવે કોઈ પ્રતિબંધ રહેતો માણસ નથી. કે શુદ્ધ હૃદયથી, શુદ્ધ ભાવનાથી કોઈ કામ કરો તો સફળ થાય થાય ને થાય. એ શુદ્ધ ઉપાદાન છે. અંતરની જાગૃતિ છે એ પોતાના દોષને બરાબર તપાસે છે, જાણે છે, એનું અવલોકન કરે છે ટાળવાના દ્રષ્ટિકોણથી. એનું ઉપાદાન શુદ્ધ છે, એની ભાવના શુદ્ધ છે, દોષને પેલા વગર રહેશે નહીં. એને નિમિત્ત પણ શુદ્ધ છે અને એને ઉપાદાન પણ શુદ્ધ છે. એમ શુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાનની અહીંયા સંધિ થાય છે અને તેને અવશ્ય કાર્ય સિદ્ધ થાય છે. એને કાર્ય સિદ્ધ ન થાય એવું બધો કાર્ય થાય જ થાય.